કન્સેપ્ટ જરા ક્લિયર નથી. કારણ કે
આપણે વર્તમાન લઈએ એટલે વર્તમાન જે કઈ કશું એકલું હોતું નથી, કઈ કશું એકલું હોતું નથી. દાખલા કે આપણે પોતાનો જ આધાર લઈએ એટલે બીઈંગ એક લઈએ તો એની અંદર આપણે આપણા વંશ પરંપરાની, આપણી ફેમિલીની, આપણા કુટુંબની કેટલી બધી ખાસિયતો, એનો સ્વભાવ, કેરેક્ટરિસ્ટિક્સ આ બધું પણ આપણામાં હોય છે. અત્યારે અત્યારે પણ એ હયાત છે અને એ જે એ જો આપણે આપણો હાલનો જે બીઈંગ લઈએ આધાર આપણો વર્તમાન તો એની સાથે ભૂત પણ સંકળાયેલું છે અને એની સાથે ભવિષ્ય પણ સંકળાયેલું છે. તે મુખ્ય વર્તમાન છે અને ભૂત ઉપર તમે આધાર રાખો, પાસ્ટ ભૂતકાળ ઉપર આધાર રાખીએ આપણે તો એ નકામ છે. કારણ કે બની ગયેલું છે તે બની ગયેલા ઉપર આધાર રાખવો, એના કરતા વર્તમાન ઉપર આધાર રાખીને આપણે આપણી જાતને કરીએ. કે ઘણા લોકો એમ કહે કે તો ભાઈ તો ભવિષ્યમાંથી તેવું થયું, આપણા માંથી તેવું થયું, એમ કરીને આપણો સમાજ જુદો થઈ ગયો. નવો પુછાદ કરવાનો એનામાં જોર ના રહ્યું અથવા તો સમજણ ના રહી. એટલે વર્તમાન છે એ વર્તમાન વિચારીએ તો ભૂતકાળ એમાંથી નાસી નથી જતો, તો ભવિષ્યકાળ પણ નીકળી નથી જતો. પણ તેમ છતાં આપણે વર્તમાનની અંદર જેમ જેમ એકાગ્ર અને કેન્દ્રિત થતા જઈએ તેમ તેમ આપણી બુદ્ધિ વિકસે છે અને બુદ્ધિ વિકસે છે ત્યારે એની દીર્ઘદ્રષ્ટિ, એનું દૂરંદેશીપણું પણ એટલું જ આવે છે. એ જો હકીકત આપણને સાચી લાગતી હોય તો આપણે કહીએ કે વર્તમાનમાં આવો જોક આપવાથી, પુરુષાર્થનો જોક આપવાથી અને એમાં વિશેષ એકાગ્ર થવાથી આપણી બુદ્ધિ આવા પ્રકારની થાય છે એટલે કે ભવિષ્યને પણ વર્તમાનમાં એ જોઈ શકે છે. એ આપણે હાલની આપણી આ સમજણની બુદ્ધિથી આપણે સ્વીકારી શકીએ એવી હકીકત છે કે વર્તમાન ઉપર પુરુષાર્થનો સંપૂર્ણપણે ઝોક આપીને એમાંથી એકાગ્ર ને કેન્દ્રિત થયા તો આપણી બુદ્ધિ દૂરંદેશી દીર્ઘકાળ પર્યંતનું પણ જોવાને નહીં પણ એ વિચારીને એ પ્રમાણે અમલમાં મૂકવાને પણ શક્તિવાળી થતી હોય છે. એ આપણને બુદ્ધિ સ્વીકારી શકીએ એવી હકીકત તો એના પરથી એમ સાબિત થઈ શકે કે આવા વર્તમાન, આવું એક વર્તમાનના પકડી રાખવાથી પણ ભવિષ્યને ત્યાં પ્રગટ કરી શકે છે વર્તમાનમાં. એ હકીકત છે તો એ વર્તમાનની સાથે જોઈશું. એ જેમ આપણે બુદ્ધિ સ્વીકારી શકીએ છીએ તેવી રીતે તો કહી શકે તો ભૂતકાળનું શું, તો ભૂતકાળ છે તો એ આપણા વર્તમાનમાં સંકળાયેલો છે એ આપણી બુદ્ધિ સ્વીકારે. હવે વર્તમાનમાં આપણને જે કંઈ થવાનું, આપણે પોતાને કેવું થવું છે, આપણો આદર્શ, મહત્વાકાંક્ષા, આ શક્તિઓ એ પ્રમાણે એને સાકાર પ્રમાણે સતત પુરુષાર્થ કરવાની એક ધારી જે ઝુંબેશ આપણા દિલમાં જાગે છે એની પાછળ એની એ બધાની સાથે આજે આપણામાં આવ્યું છે એની સાથે ભૂતકાળ છે. ભૂતકાળની કરેલી મથામણો, સ્ટ્રગલ, એના ઝુંબેશ એ બધાના સંસ્કાર આપણી સાથે છે. એને લીધે એ સર્વસ્વ નથી ભલે ના હોય, કારણ કે તે પ્રયત્નો બધા અધૂરા હતા અને સંપૂર્ણપણે હાથ પૂરેપૂરેમાં હૃદય આપણું ઝુકાયેલું નહોતું. તેમ છતાં એ પ્રયત્ન અધૂરા હતા, પણ અધૂરા પ્રયત્નના એ સંસ્કારો આપણી પાસે હતા અને એ સંસ્કારોનું બળ આમાં પણ વર્તમાનમાં આપણને મળે છે. એટલે આવી રીતે જોઈએ તો વર્તમાનની સાથે હવે જો એકાગ્ર અને કેન્દ્રિત વાળા થઈએ તો આપણી બુદ્ધિ એવી વિકસે છે કે એનામાં દૂરંદેશીપણું, દીર્ઘદ્રષ્ટિપણું ઘણું આવે છે. એટલે ભવિષ્યને પણ આપણે ખેંચી લાવી શકીએ વર્તમાનમાં અને ભૂતકાળ તો સાથે ને સાથે છે જ અને એનો જોશ આપણને મળ્યા કરે છે. એટલે એકલા વર્તમાન ઉપર જોગ દેવાથી આપણે બધા કારણે જ કરી શકીએ છીએ અને આપણે કઈ વિશેષ કરીને આપણે વધારે પડતું માની લઈએ છીએ એવું આમાં કંઈ નથી કે આપણે એક્ઝાગરેશન આમાં કઈ અતિશયોક્તિ કરીને આમ કરીએ છીએ એવું કંઈ નથી. એટલે વર્તમાનમાં ભવિષ્ય પણ સંકળાયેલો છે અને ભૂતકાળ પણ સંકળાયેલો અને બંનેને પ્રત્યક્ષ કરી શકીએ છીએ વર્તમાનમાં જ. જો પુરુષાર્થ ઉપર વર્તમાનના જ પુરુષાર્થ ઉપર એના આદર્શને સાકાર કરવા માટે આપણે જો સતત એક ધારા એકાગ્રતાથી મથ્યા કરીએ તો ભવિષ્ય આપણે ભવિષ્યકાલ નથી રહેતો, કાલે વિચારતા હતા કે આત્મામાં આત્માની સ્થિતિ જયારે પ્રગટ ત્યારે વિચાર ની પરંપરાથી સોચીને એટલી શું જ તો આ કાળમાં આપણે એમ જ વર્તન કરો ને કે કર્મ સિવાય કે આપણે કર્મ કરવાનું હોય ત્યારે તો બધું વિચારો ની સાંકળો ના જોવા તો તમારામાં એક એવી શક્તિ આવશે કે કર્મ કરવાનું હોય ત્યારે પણ તમને બહુ સાજા વિચાર કર્યા વિના પૂરી
આવશે.
આવો અભ્યાસ પાડવાથી માત્ર આવો કોન્શિયસ એફર્ટ કરવાથી એ પછી કર્મ કરવાનું આવે ત્યારે પણ તમને બહુ વિચારો કર્યા આપોઆપ નિર્ણયાત્મક રીતે તમારો ડિસિઝન તમને થઈ જાય ઉભી આવશે. ત્યારે જે આપણા આત્માની સ્થિતિ છે એ પ્રમાણે હાલ આપણા જીવનમાં આપણે ભલે આપણે જીવ દશામાં રહ્યા પણ જે આત્માની સ્થિતિ છે એ પ્રમાણે વર્તવાનું આપણે સમજણ જ્ઞાન ભક્તિપૂર્વક કર્યા કરો છો. અત્યારથી જ આપણે કર્યા કરે એ એ રીતે વર્તમાનમાં છે તે વર્તમાનમાં આવી રીતે વર્તવાથી ભવિષ્યકાળ પણ પ્રગટ કરી શકે અને ભૂતકાળને પણ પ્રગટ કરી શકે. ભૂતકાળનું અધૂર રહેલું કાળમાં આપણે સંપૂર્ણ કરી શકીએ છીએ. એટલે એ વર્તમાન એટલે કે માત્ર એક કન્ટિન્યુટી છે અને કન્ટિન્યુટી છે એટલે તો અનંતતા છે. આપણે જીવ છીએ. આજે આજે ક્રિશ્ચિયન મુસલમાન ધર્મમાં છે બીજું કોઈ ધ્યાનમાં નથી. ત્યારે મારી મારા મનમાં સમજણ એમની મારી એમને પૂછું છું કે આ જીજી દિશા છે દરેકમાં
જીવ છે.
જીજી દિશા એટલે કે જીવવાની વૃત્તિ સતત જીવવાની વૃત્તિ એ જીજી દિશા. એ ત્યારે જીજી દિશા એ કે ત્યારે જતીને માણસ મુસલમાન હોય કે ખ્રિસ્તી હોય એ દરેકને જીવવાની વૃત્તિ છે. જીવવાનું મન થયા કરે અને કે મરી જવાનું મન નથી. માણસ જયારે બહુ કંટાળી ગયો ને આપઘાત કરે પણ એ આપઘાત તો આવેશ ને લીધે કરે પણ જયારે ઝેર પીધું ગમે થયું પછી એને જીવવાનું મન થાય પછી સ્ટ્રગલ થાય છે અને એનો પીરિયડ બહુ ખરાબમાં ખરાબ હોય છે. એટલે જીજી દિશા માણસને મુક્તિ નથી. એટલે જીજી દિશા છે ત્યાં સુધી માણસનું જીવન છે. ત્યારે જીવન છે અને જીજી દિશા છે ત્યાં સુધી જીવન છે. ત્યારે આ અનંત છે એને કોઈ છેડો નથી. એવી રીતે આ કાળ છે આપણે પૃથ્વી પરનો કાળ એ પણ અનંત છે પણ એ આપણે પ્રકૃતિમાં કાળ છે. પ્રકૃતિ બતાવ્યા પછી તમે શરીરધારી હો આ હોતી હો તેમ છતાં એ કાળના કાળની ગણનાની રીતે બધી વ્યવહાર બધો એ રીતે કરે બધા બોલે ચાલે પણ એના એની કોન્શિયસનેસમાં કાળ ઉડી ગયો હોય છે. બધા બધા ની સાથે વ્યવહાર તો કાળની ગણતરી પ્રમાણે કરતો હોય. કાલે જઈશું આજે જઈશું આ કાર્યક્રમ જામ છે બધો વ્યવહાર એવી રીતે ચાલે છે પણ એની કોન્શિયસનેસમાં કાળ નથી કાળ નથી. એટલે વર્તમાનમાં જ વર્તમાનને જ મહત્વ આપીને વર્તમાનમાં જે આપણે કરવાનું છે તે સંપૂર્ણપણે એને કરીને કાલે કરીશું એમ નહીં આજે ને આજે છે. એટલે આજથી જ આપણે એવી ટેવ પાડીએ કે જે કરવાનું હોય આજનું કામ હોય તે આજે ને આજે જ પૂરું કરવાનું એવું ખાન ખંતપૂર્વક ઉદ્યમ સહિત તેને મથવાનું કે આજે પૂરું જ કરી નાખવાનું. કાલ પણ નહીં આજે ગમે તેટલું હોય તે પૂરું કરી નાખવાનું અને પછી કાલનું કાલે એમ જેમ પેલી આત્માની સ્થિતિનો આત્માની સ્થિતિની જે વાસ્તવિકતા છે એનો એનો આરંભ આપણે આવી જીવ દશામાં આવીએ તો પણ આપણે કરવાનું વિચારીએ છીએ અથવા વિચાર્યું હતું કાલે એવી રીતે આમાં પણ આ રીતે જ આપણે વિચારવું
જોઈએ. પહેલાનો જમાનો લઈએ દાખલા કે આપણે નાના હતા તે કાળમાં અને આજના કાળમાં જો તો નાના નાના છોકરાઓ બહુ બુદ્ધિવાળા છે. હાલના કાળમાં મારા જમાનો મારું 7-8 વર્ષનું 5-6 વર્ષનું જીવન વર્ષનું નથી અને હાલના છોકરાઓ નથી તો મને બુદ્ધિમાં બહુ આગળ વધેલા
છોકરાઓ
ગરીબ જીવનમાં અને બુદ્ધિમાં દાદા સમજણ માં વધારે લાગે છે. એ પણ કારણ મને એમ લાગે છે કે આ પણ ભગવાન નું આ સૂર્યનારાયણ નો જે હૃદયવર્ત પાન ઉષા થઈ છે તેનો પ્રભાવ છે. આ તો પછી અતિશયોક્તિ મારી હોય પણ ગમે તે મને આ બધું આ બધા કારણો એમ લાગે કે ભગવાન નું અવતરણ ની તૈયારી થઈ ગઈ.
મને એનો અર્થ એવો એ કરો કે હવે આ જમાનામાં વધારે અનુભવી પુરુષો થવાના
વધારે થવાના
પેલા કરતા વધારે
થવાના અને સ્ટ્રગલિંગ સોલ્સ પણ આવે છે આપણા હિન્દુસ્તાનમાં એકલા નહીં
બધે આખી દુનિયામાં
આખી દુનિયામાં. બીજું પણ એક કારણ આ દ્વારા અત્યારે બધું થઈ જશે એના તમે વિચારેલું કે દરેક દેશનો સમાજ સ્ટ્રગલિંગ કરતો હોય છે. પેલાની ગતાનુગતિક રીતે મિકેનિકલ બેઝ પછી કે દરેક દેશનો સમાજ પોતાની પ્રગતિને માટે વિચારતો થયેલો હોય છે, સ્ટ્રગલ કરતો થયેલો છે, સરફાઈ કરતો થયેલો છે. એ છે ખરું. ઓન ધ હોલ વ્યક્તિગત રીતે એક એક વ્યક્તિ એવી કદાચ નહીં હોય પણ ઓન ધ હોલ ટોટાલિટીની દ્રષ્ટિ વિચારી તો આવું છે ખરું. અને બીજું મેં બીજું પણ આજે અત્યારે વિચાર કે 1914 ફર્સ્ટ વર્લ્ડ વોર ત્યારે જર્મનીની જે દશા હતી અને આ વખતે તો બહુ થોડા કાળમાં પહેલા બહુ વાર લાગી પહેલાના વખતમાં જો વિચારીએ આપણે હવે તો મેં વિચાર કરેલો છે બહુ વાર લાગી આ વખતમાં બહુ થોડા કાળ
બહુ જબરદસ્ત
જાપાન પણ બહુ થોડા કાળમાં નહીં જેવા કાળમાં જાપાન એટલું બધું નુકસાન નહીં થયેલું બે ખેરો
સિવાય
મારીને મારી નાખ્યા લોકો
જર્મનીમાં તો ઘણું થયેલું
જર્મની તો બહુ જ નુકસાન
બધા શહેરો લાગી
ગયા પણ થોડા કાળની અંદર 10-15 વર્ષ 10-12 વર્ષના કાળમાં તો ઊભું થયું જર્મની જે શક્તિ આવેલી છે એમાં અને બીજું કારણ બીજું એના પછી મને બીજું પણ એમ કીધું કે આપણા દેશની અંદર આપણા પૃથ્વીના સમાજની અંદર કેટલાક દેશો એવા છે એવી તત્પરતાવાળા છે કે જે ચેતનાના અવતરણ માટે તૈયારી કરવા છે એમાં જર્મની મને આપણો દેશ પણ મને લાગતો નથી. ના 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 બિલકુલ નહીં એ જાતની તૈયારીની સેન્સ જ આપણો નથી. બહુ તાકાત છે તામસ સુધી જ ગયા વિના તો થાય જ નહીં. તામસમાં તો પેનિટેટ કરતું નથી. હજુ આ ચેતનને અવતરણ થયું છે તે આકાશી ને વાળા જળ અને પૃથ્વીમાં અવતરણ થયું નથી. પૃથ્વી તો આપણા શરીર આવા રહેલા જળ અને પૃથ્વી તત્વમાં એ અવતરણ થાય તો આખું આપણા શરીરનું આખું બંધારણ બદલાઈ જાય. આખા શરીરનું બંધારણ જળ અને પૃથ્વી તત્વ ચેતનનું અવતરણ જો થાય તો આખા શરીરનું બંધારણ બદલાઈ જાય તો એ રોગ વગેરે એનામાં નહીં હોય ત્યાં સુધી આ બધું છે. અને આજે જળ અને પૃથ્વીમાં ઇનર્શિયા પુષ્કળ થાય બહુ ઇનર્શિયા તેવું આપણા સમાજમાં ઘોર તામસ એ ગયા શ્રેણી છે. એટલે માટે હું કહું છું કે અમારા દેશમાં ઉપર પાછળ થવાનું એમાંથી આપણો દેશ જાગૃત થશે સમાજ જાગૃત થશે ત્યારે આ તૈયારી થવા માટે. કારણ કે સંગ્રામમાંથી જ એક માણસનું મતદાન સાહસ હિંમત થાય આ બધા ગુણો સંગ્રામમાંથી મળે છે. એટલે સંગ્રામ અનિવાર્ય સંગ્રામ અને આખું ચેપ્ટર ગીતાનું સાહેબનું પરથી વાંચ્યું કે આ સંગ્રામની ભૂમિ પર કેમ જ્ઞાન આપવામાં આવ્યું એ આના માટે આવો સંગ્રામને થયા સિવાય સ્ટ્રગલિંગ થયા સિવાય તમે તૈયાર નહીં થઈ શકો. તમારામાં આવા બાસુરીના સામનો કરવાના ગુણો નહીં પ્રગતિ રહે એ તો પેલો તો એ વખતે તમારે કેટલી બધી તૈયારી કરવી પડે છે સજ્જ થવું પડે છે સંગ્રામ હોય છે ત્યારે. હવે એ કાળ આપણને કરાવે છે સજ્જ થાવ સજ્જ થાવ સજ્જ થાવ એટલે મરી જશે ખલાસ થઈ જશે. એ રીતે એને સંગ્રામ અનિવાર્ય છે અને આપણા દેશને આપણા સમાજ માટે તો બહુ જરૂર છે તે સિવાય આપણે તૈયાર નથી. એટલે મને આ બહુ લાગ્યું ઉથલ પાથલના અંધાર ઉભું થશે એમાંથી આપણા સમાજનો આ સામક અને ત્યાં પછી એને માટેની ભગવાનના અવતર માટેની એની ભૂમિકા તૈયાર થાય. અત્યારે તો નથી ભૂગર્ભમાં તો બધી તૈયારીઓ થઈ ગઈ ભૂગર્ભમાં પણ એ આપણે જાણતા નથી. પણ છે ખરી આપણા દેશમાં પણ હાલ તાત્કાલિક મને કેટલાક દેશો જાપાન છે જર્મન છે રશિયા અને ચીન મને નથી લાગતું ના હજુ નથી. કારણ કે આખી સંસ્કૃતિ રાગદ્વેષ છે જે સંસ્કૃતિ રાગદ્વેષ ઉપર માંથી જન્મી જે સંસ્કૃતિ રાગદ્વેષની ભૂમિકામાં જન્મી છે લાંબુ ભાવની છે એ બિલકુલ વિચાર છે કલા છે લાંબુ ભાવની કલા છે.
એટલે આ જર્મની અને જાપાન મને વિશે તૈયાર છે. પછી પ્રજા પોતાના દેશ માટે
કરી બતાવ્યું, કઈ લડાઈમાં કરી બતાવ્યું,
જાપાને કરી બતાવ્યું છે ને જર્મની ભલે હાર્યા તેનો વાંધો નથી, પણ એ દેશને માટે કેટલી તત્પરતા વાળી હતી. ઘણા બધા કહે છે કે હિટલરે બળજબરીથી કરેલી, બળજબરીથી લાંબો ગાળો નથી જર્મની આપતો. આજે જર્મની સ્પિરિટ જો ના હોય તો જર્મની બેઠું કેવી
રીતે?
અત્યારે કોણ હિટલરને જગાડવા આવ્યો તો પોતાના દેશ માટે કામ કરવાને, તેના સમાજને કરી. એટલે એ મૂળગત તેમના તેના પ્રજાના લોહીમાં ત્યાં છે, જાપાનમાં અને જર્મનીમાં. જે ઘણા બધા જો હિટલરને વખોડવા માટે ઇંગ્લેન્ડ વાળાને ત્યાં બધા એનો પ્રચાર કરે, બળજબરીથી અને જર્મનો ચૂંટણો હતો, બેસી આ જર્મન પ્રજા બેસી નથી. એટલે પ્રજાના હાથમાં જીતવો છે એ વાત ચોક્કસ. એટલે એ પણ એક લક્ષણ છે. બીજું એક લક્ષણ છે કે સાહિત્યના ક્ષેત્રે હજુ આપણને દેખાતું નથી કે એવું મૌલિક એવું સર્જન થયું હોય, પણ ત્યાં પણ મને લાગે છે કે સાહિત્યના ક્ષેત્રે પણ એવું મૌલિક સર્જન થયેલું છે. મને ખ્યાલમાં નથી આવતું, આંગળી ચીજીને બતાવી શકતો નથી, કારણ કે મને એનું જ્ઞાન નથી. બધા દેશોના બધા સમાજોનું સાહિત્યના સર્જનોનું મને પ્રત્યક્ષ જ્ઞાન નથી, એટલે હું આંગળી ચીજીને બતાવી નથી શકતો. પણ એ પણ થયું એમ મને ચોક્કસ લાગે છે. આ બધા લક્ષણો ઉપરથી મને ચોક્કસ લાગે છે કે આપણે આપણા પૃથ્વીના સમાજના ઉપર કરુણા કરીને કૃપા કરીને આ ભગવાન અવતરવાને તત્પરતા કરો. અને જ્યાં જ્યાં જે જે પ્રકારની એકાગ્રતા અને કેન્દ્રિતતાવાળી જે પ્રકારની જે રીતની ભૂમિકા હતી ત્યારે તે રીતનું અને તે પ્રકારનું જ્ઞાન ત્યાં પ્રત્યક્ષ થયું, કે આપણે પણ જેટલી એવા પ્રકારની તૈયારી થશે અથવા જેની જેની છે તેમાં તેમાં એ પ્રકાશ
પ્રકાશ કરશે,
એ વાત પણ મને સાચી લાગે છે.